हेलो नैन्सी बेन।
हाँ जी
हाँ, तो तमे शुरुआतनी प्रार्थनामा દોડી જાઓ।
સારું, પ્રાર્થના કરીએ। જીવતા પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી મહાનતાન માટે, તમારી દયા કૃપા વિશ્વાસુપણાન માટે। અમારા જીવનોમાં અનેકવિધ સગવડો પ્રભુ તમે પૂરી પાડો છો, માંગ્યા અને કલ્પ્યા અગાઉ પ્રભુ તમે અમારી સર્વ ગરજો તમારા અખૂટ ભંડારમાંથી પૂરી પાડો છો પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। માણસોને તમે જ્ઞાન આપો છો, ટેકનોલોજી આપો છો, અને પ્રભુજી એના દ્વારા દૂર દૂર હોવા છતાં પણ અમે એકબીજાને જોઈ શકીએ છીએ, એકબીજાને સાંભળી શકીએ છીએ, એકબીજાના દુઃખમાં સુખમાં ભાગીદાર બની શકીએ છીએ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। અત્યારે પ્રભુજી ખુશાલભાઈ અને તેમના કુટુંબના માટે આભાર માનીએ છીએ, તેઓને આશીર્વાદ આપો, તેઓની ગરજો પૂરી પાડો, ખુશાલભાઈને આજે લીડ કરવા માટે સહાય કરો, બાઇબલ વાંચનાર કુટુંબને આશીર્વાદ આપો અને સ્પષ્ટતાથી વાંચવા સહાય કરો, ગાનાર તમામ ભાઈ બહેનોના ગળાને સ્પર્શ કરો અને તેઓ ગાય અને પ્રભુ અમે સાથે રહીને તમારી સ્તુતિ કરીએ તેવું થવા દો, ફોન લાઇનમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં એવું તમે થવા દેજો તેવી પ્રાર્થના કરીએ છીએ। જે ભાઈ બહેનો અત્યારે બાઇબલ વાંચન કરી રહ્યા છે તેઓને પણ તમારી કૃપામાં નિભાવી રાખજો, મનીષ કુટુંબને આશીર્વાદ આપજો। જીવતા પ્રભુજી, ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ આ સમય માટે અને હવે પછીના સમય માટે પ્રભુ, અમારું ગાવું, અમારું સાંભળવું, અમારું વાંચવું અને અમારી આભાસ્તુતિ, અમારી પ્રાર્થના અને વિનંતીઓ તમારા પાયાસની પાસે મૂકીએ છીએ, કારણ કે વિશ્વાસથી માનીએ છીએ તમે તમારા સમયમાં તમારી રીતથી તેના જવાબ આપશો, અને અમને જે આશીર્વાદ પ્રભુ આજે તમે આપનાર છો તેના માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાય છે, ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો, આમેન
આમેન આમેન આમેન। થેન્ક યુ રેન્સીબેન,
યુ આર વેલકમ ખુશાલભાઈ,
થેન્ક યુ। કે આજે તારીખ 4 માર્ચ 2016 ને શુક્રવાર, પ્રભુની સ્તુતિ આરાધના અને તેના વચનો નું મનન કરવા માટે પ્રભુએ જે સમય આપ્યો છે તેના નામને ધન્યવાદ આપીએ છીએ, અને સાથે પ્રેયર લાઇનમાં ફોન પર હાજર રહેલા સર્વ વાલાઓને અને હવે પછી આવનાર સર્વ ભાઈ બહેનોને ઈસુના નામમાં હું આવકાર કરું છું, અને સ્તુતિ આરાધના આપણે શરૂ કરીએ। તો એમાં આજે જે વાલાઓ ગીત આપનાર છે તેમના નામ આ પ્રમાણે છે: શોભનાબેન, પુષ્પાબેન, નિક્ષનભાઈ, જિગીશાબેન, લુધિયાબેન, હિમુભાઈ અને મહેન્દ્રભાઈ। આમાંથી શોભનાબેન, પ્રેઝ ધ લોર્ડ શોભનાબેન, સ્તુતિ આરાધનામાં આપ દોરી જાઓ અને શરૂઆત કરો સુંદર ગીત થી।
ગીતનું હેડિંગ છે સર્વદા ગાવ ઈસુની જય। જય હો ઈસુની જય હો, જય હો પ્રભુનો જય હો, જય હો ઈસુની જય હો, હો પ્રભુની જય હો। ઈસુ અમારો પ્રભુ છે જે, ઈસુ અમારો રાજા છે, ઈસુ અમારો પ્રભુ છે જે, ઈસુ અમારો રાજા, અમારો તરહારો, જય હો ઈસુની જય હો, ઈસુ અમારો તરહારો, જય હો ઈસુની જય હો। ઈસુએ આપણને બચાવ્યા અને પાપોથી છોડાવ્યા, ઈસુએ આપણને બચાવ્યા અને પાપોથી છોડાવ્યા, શિષ્યો આપણને બનાવ્યા અને સેવામાં બોલાવ્યા, શિષ્યો આપણને બનાવ્યા અને સેવામાં બોલાવ્યા, તો ગાઓ સવ વિશ્વવાસીઓ, ઈસુ આપે અનંત જીવન. તો ગાઓ સવ વિશ્વવાસીઓ, ઈસુ આપે અનંત જીવન. ઈસુ આપે ભરપૂર જીવન. જય હો ઈસુની, જય હો ઈસુ આપે ભરપૂર જીવન. જય હો ઈસુની, જય હો, જય હો ઈસુની, જય હો, જય હો પ્રભુની, જય હો. સુવાર્તા સંગતને સાક્ષી થકી સેવા કરીએ પ્રેમ વિશ્વાસથી. સુવાર્તા સંગતને સાક્ષી થકી સેવા કરીએ પ્રેમ વિશ્વાસથી. પવિત્ર આત્માના સામર્થ્યમાં પહોંચીશું અમે આખા જગતમાં. પવિત્ર આત્માના સામર્થ્યમાં પહોંચીશું અમે આખા જગતમાં. તો ગાઓ સૌ વિશ્વવાસીઓ, ઈસુ આપે અનંત જીવન. તો ગાઓ સૌ વિશ્વવાસીઓ, ઈસુ આપે અનંત જીવન. ઈસુ આપે ભરપૂર જીવન. જય હો ઈસુની, જય હો ઈસુ આપે ભરપૂર જીવન. જય હો ઈસુની, જય હો, હો ઈસુની, જય હો, જય હો પ્રભુની, જય હો. ઈસુના બલિદાનના દિવસોમાં, લેન્ટના પવિત્ર દિવસોમાં, ઈસુના બલિદાનના દિવસોમાં, લેન્ટના પવિત્ર દિવસોમાં, માફ કરો પાપ મારા, આશીષ લઈએ તારા મહિમામાં. માફ કરો પાપ મારા, આશીષ લઈએ તારા મહિમામાં. તો ગાઓ સૌ વિશ્વાસીઓ, ઈસુ આપે અનંત જીવન. તો ગાઓ સૌ વિશ્વાસીઓ, ઈસુ આપે અનંત જીવન. ઈસુ આપે ભરપૂર જીવન. જય હો ઈસુની, જય હો, જય હો ઈસુની, જય હો. સર્વદા ઈસુની જય હો. ઈસુ અમારો પ્રભુ જે, જે અમારો રાજા, તે અમારો તારહારો, માર્ગ સત્ય જીવન આપનારો. જય હો ઈસુની, જય હો, જય હો ઈસુની, જય હો. ગાઈએ સૌ મોટે પોકારીને, જય હો ઈસુની, જય હો, જય હો ઈસુની, જય હો. સર્વદા ઈસુની જય હો, સર્વદા ઈસુની જય હો. આમેન, હાલેલુયા,
આમેન, આમેન. સુભનબેન, ખૂબ સુંદર ગીત. જો હું ખોટો ના હો તો ગીત તમે બનાવ્યું છે એમ ને?
હાજી હાજી.
હા, મને તદ્દન ખ્યાલ આવી ગયો કે સુભનબેને આ ગીત રચના કરી છે. ખૂબ જ સુંદર શબ્દો, એનો રાગ પણ સરસ, અને બધું જ તમે ગીતમાં વર્ણવી લીધું. પ્રભુના નામને ધન્યવાદ. અને તમને પણ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, તેના મહિમાને અર્થે આ રીતે ખૂબ જ આપણો ઉપયોગ કરે, તમારો ઉપયોગ કરે, અને આપણે બધા સાથે મળીને પ્રભુનો મહિમા કરીએ. થેન્ક યુ સોભનાબેન, થેન્ક યુ સો મચ.
યા, થેન્ક ગોડ,
થેન્ક ગોડ, થેન્ક ગોડ. યા, તો સ્તુતિ આરાધનામાં આપણે આગળ વધીશું. અને પુષ્પાબેન, હેલો,
પ્રેઝ ધ લોર્ડ.
હા, પ્રેઝ ધ લોર્ડ પુષ્પાબેન.
હા, પ્રેઝ ધ લોર્ડ બ્રધર. કેમ છો કુશાલભાઈ?
બસ સારું છે, તમે બધા મજામાં?
હા, યા, પ્રેઝ ધ લોર્ડ. હા, યા,
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો સ્તુતિ આરાધનામાં આપો દોડી જશો.
હા ચલો આપણે ગીત ગાઈશું. હાલેલુયા. પ્રભુને આપણે જે લેન્ટના દિવસો ચાલે છે એ પ્રમાણેનું ગીત ગાઈશું, રાઈટ?
કેમ વેઠિયા કેમ વેઠ્યા ઓ દીકરા મારા, વેઠ્યા દુખો કેમ ભારી.
વન મિનિટ, બીજું ગીત ગાઉં છું.
કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, દુઃખ તણા ડુંગરાઓ આખાએ જગ સાથે, આખાએ જગ સાથે ખેડ્યા છે હે તેરે, પાપી લોકોને તારવા, નિરપરાધી સોએ અન્યાયો સાખીને, અન્યાયો સાખીને મૃત્યુ દંડ લીધો રે, પાપી લોકોને તારવા, કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, વજન દર કૃષ્ણે રે ચાલ્યો તું ચકી, ચાલ્યો તું ચકી ખુશી થકી ખાધે રે, પાપી લોકોને તારવા, કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, ઈસુ ખુસ તણા ભારથી રે નિર્બળ તું થઈને, નિર્બળ તું થઈને પેલી વારે પડ્યો રે, પાપી લોકોને તારવા, કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, કૃષ્ણને ઉઠાવવામાં કુરેના સીમોને, કુરેના સીમોને સહાયતા આપી છે રે, પાપી લોકોને તારવા, કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, પાપ તણો બોજો હતી વધ્યાને કારણે, વધ્યાને કારણે બીજી વાર પડ્યો રે, પાપી લોકોને તારવા, કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, યરુસાલેમ કેરી રડતી નારીઓને, રડતી નારીઓને દિલાસો દીધો છે રે, પાપી લોકોને તારવા, કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા, પહોંચતા પેલો રે પડ્યો ત્રીજી વારે, પડ્યો ત્રીજી વારે
કાલવારી પાડે રે, પાપી લોકોને તારવા કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા ઈસુ તાણા વસ્ત્રોને કાળબળ જોરથી, કાળબળ જોરથી લાજ તેણે વેઠી રે, પાપી લોકોને તારવા કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા કોમળ હાથે ને પગે ગો ખીલારે ઠોકિયા, ખીલારે ઠોકિયા ક્રૂસ ઉપર ચઢાયો રે, પાપી લોકોને તારવા દુખો કર પીણ ગઈ ક્રૂસ ઉપર જોડેલો, ક્રૂસ ઉપર જોડેલો ઈસુ મરણ પામ્યો રે, પાપી લોકોને તારવા કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા ઈસુ તણી લાશને રે ઉતારી ક્રૂસેથી, ઉતારી ક્રૂસેથી મૂકી માને ખોળે રે, પાપી લોકોને તારવા પૂજનીય લાશને રે વૈભવને માનથી, વૈભવને માનથી દાટી છે કબર મારે, પાપી લોકોને તારવા મોતે પર વિજય પામી ઉઠો ત્રીજે દિને, ઉઠો ત્રીજે દિને પછી ચડ્યો સ્વર્ગે રે, પાપી લોકોને તારવા કૃષ્ણ ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા. પ્રેઝ ધ લોર્ડ,
પ્રેઝ ધ લોર્ડ. પુષ્પાબેન, ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે જે દુઃખો સહન કર્યા તેનું સુંદર વર્ણન ગીત રૂપે તમે રજૂ કર્યું, તમારો પુષ્કળ આભાર. પ્રભુ પિતાનો પણ આ સમય આભાર માનીએ છીએ, અને આ લેન્થના દિવસોમાં આપણે સર્વે પ્રભુના દુઃખોને યાદ કરીએ અને તેને તારનાર ખ્રિસ્ત તરીકે સ્વીકારીએ એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ સો મચ પુષ્પાબેન.
થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ,
પ્રેઝ ધ લોર્ડ. સર્વ ફોન લાઈન પર હાજર રહેલા વાલાઓને વિનંતી છે કે તમારો ફોન R6 દબાવી મ્યુટ કરશો પ્લીઝ. બાળક, બાળકના રડવાના એમનો અવાજ આવે છે, પ્લીઝ તમારા ફોન મ્યુટ કરશો જો તમારે ગીત ગાવાનું સમય ના હોય તો. પ્લીઝ સ્તુતિ આરાધનામાં આપણે આગળ વધીશું. અને નિક્ષનભાઈ, જિગીશાબેન,
હાજી. પ્રેઝ ધ લોર્ડ અંકલ.
હા જિગીશા, પ્રેઝ ધ લોર્ડ.
હાજી અંકલ.
ભજન સંગ્રહ માંથી 97 નંબર નું ગીત પહાડ પરની વાડી નું ગીત છે.
પહાડ પરની વાડી રાત્રે અંધારી, પહાડ પરની વાડી રાત્રે અંધારી, પાપી કાજ રડતા ગણી રાત કાળી, पापी काज रड़ता गणी रात साड़ी प्रभु माने दे जे प्रीतरी रे तारी प्रभु माने दे जे प्रीतरी रे तारी ईसु मारा प्रभु तारी साथे रडू ईसु मारा प्रभु तारी साथे रडू माणसोने तारवाने तारी काज लाडू माणसोने प्रभु माने दे जे प्रीतरी रे तारी प्रभु माने दे जे प्रीतरी रे तारी लोही जेवा टपका कपाड़े थी पड़ा लोही जेवा टपका पड़ा कौन थी के वाया रे प्रभु दुख तारा कौन थी के वाया रे प्रभु दुख तारा प्रभु माने दे जे प्रीतरी रे तारी प्रभु माने नास माजनारा लखो नर नारी नास माजनारा लखो नर नारी तेउने हे प्रभु लाओ गाम तारी तेउने हे प्रभु प्रभु माने दे जे प्रीतरी रे तारी प्रभु माने दे जे प्रीतरी रे तारी पापी काज रड़ता गणी रात काढ़ी पापी काज प्रभु माने दे जे प्रीतरी रे तारी प्रभु माने दे जे प्रीतरी रे तारी हालेलुया
हालेलुया जिगीसा खूब सुंदर गीत तमे गायो प्रभु माने दे जे प्रीतरी रे तारी તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ પિતાનો પણ આ સમય પુષ્કળ આભાર માનીએ છીએ તમે સુંદર ગીત આપ્યું થેન્ક યુ સો મચ જીગીશા
પ્રેઝ ગોડ અંકલ હા થેન્ક યુ
આપણે સ્તુતિ આરાધનામાં આગળ વધીશું અને લુધિયાબેન
યસ કેમ છો કુશાલભાઈ કેમ છો પ્રેઝ ધ લોર્ડ
લુધિયાબેન પ્રેઝ ધ લોર્ડ લુધિયાબેન સ્તુતિ આરાધનામાં દોડી જાઓ
ઓકે આપણે ભજન સંગ્રહમાંથી 273 નું ગીત ગાઈશું સંપૂર્ણ તારણ શોધ વદ સ્તમ પાસ આવું છું નિર્ધન નિર્બાંધો છું મુજ સૌ દૂર જેવું કણો ખ્રિસ્ત થી હું તારણ પામો તારા પર છે મુજી માન ઓ કાલવારીના હલવાન તુજ સંપા સે નમુ છું તાર મને પ્રભુ ઈસુ ક્યારનું માન હતું કે દીસ પાપે ક્યારનું રાજ કીધું ઈસુ પ્રેમ થી કે ખસીસ હું પાપથી શુદ્ધ કરું છું તારા પર છે મુજ ઈમાન ઓ કાલવરીના હલવાન તુજ સંપાસે નમો છું તાર મને પ્રભુ ઈસુ તને આ પૂછું હમણાં મિત્રો વખત ને મુજ દાન તન મન તારી સેવામાં પ્રભુ કરું છું અર્પણ તારા પર છે મુજ ઈમાન ઓ કાલવરીના હલવાન તુજ સંપાસે નમો છું તાર મને પ્રભુ ઈસુ તુજ પર છે મારો વિશ્વાસ તુજ રક્તી શુદ્ધ થયો છું ઈચ્છામાં રીત જી ખાસ ખ્રિસ્ત સાથે સંપર મારું તારા પર છે મુજ ઈમાન ઓ કાલવરીના હલવાન તુજ સંપાસે નમો છું તાર મને પ્રભુ ઈસુ મનમાં આવે છે ઈસુ પ્રેમમાં કરે છે પૂરો નિરોગી હું થયો છું શુદ્ધ હલવાને જય જય હો તારા પર છે મુજ ઈમાન ઓ કાલવરીના હલવાન તુજ સંપાસે નમો છું તાર મને પ્રભુ ઈસુ પ્રેઇઝ ધ લોર્ડ
પ્રેઇઝ ધ લોર્ડ પ્રેઇઝ ધ લોર્ડ ખૂબ જ સુંદર ગીત તમે આપ્યું ઓ કાલવાળીના હલવાન
થેન્ક યુ પ્રભુનો આભાર
પ્રભુનો આભાર અને તમારો પણ પુષ્કળ આભાર માનીએ છીએ દુધિયાબેન સુંદર ગીત આપ્યું થેન્ક યુ સો મચ
બહુ સરસ ગીત ગાયું
કોણ બોલે છે
હું ભીખુભાઈ બોલું છું
હા ભીખુભાઈ કેમ છો
પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ હા ઇમુભાઈ
ભીખુભાઈ
હા ભીખુભાઈ તમારો આવકાર કરીએ છીએ આ પ્રેયર લાઈન ની અંદર થેન્ક ગોડ પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારી પ્રેયર લાઈન માં આવ્યા છો તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આ સમયે તમારો આવકાર પણ અમે આ પ્રેયર લાઈન ની અંદર કરીએ છીએ
થેન્ક યુ
થેન્ક યુ
પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ આ મહેન્દ્રભાઈ
હાજી
પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ
કુશાલભાઈ
હા બોલો
હું એક ગીત ગાઉં
પછી તમે આપો ગીતો હિમુભાઈ
હેલો ને એવું હોય તો હેલો ખુશાલભાઈ.
હા બોલો.
આજનો દિવસ હું ગાઉં છું, પછી આવતા શુક્રવારથી છે ને તમે એ ભીખુભાઈ ને અથવા એ બીજા કોઈ અમને ચાન્સ આપો મારી જગ્યાએ.
હા ચોક્કસ.
બરાબર. એટલે મને વાંધો નતો.
આજે ભીખુભાઈ તો ગાશે જ બરોબર, અને તમે ગાઓ અને મહેન્દ્રભાઈ ગાશે બરોબર.
ના ના મારો વાંધો નહીં, મેં તો શુક્રવારે ના જ કહ્યું છે, પણ હવે કારણ કે મનીષભાઈ નામ લખ્યું છે ને મને શરમ લાગે છે કે મારું નામ લખ્યું હોય ને તમે બૂમો પાડ પાડ કરો મારા નામની તો મને બહુ શરમ લાગે છે. હા મારે ના ગાવા તો હું પહેલાથી ના કહી દઉં કે મારાથી નહીં ગવાય, પણ પછી હું ના ગાઉં તો મને મારે હું હમણાં જ આવ્યો હું, કારણ કે મેં ના કહ્યું કે શુક્રવારે હું થોડો બીજી હોઉં, હમણાં લેન્સ લેન રૂટ લેન ની ખબર જોવા ગયા હતા અને હમણાં આવ્યા, એટલે આવું થાય છે. એટલે હું શુક્રવારે મેં મનીષભાઈ ના જ કહ્યું છે કે મારે શુક્રવારે પ્લીઝ ના રાખજો, પણ હવે આપેલા નામ લખી દીધું છે એટલે ઓકે. આવતા શુક્રવારે બીજા કોઈ આપજો ચાન્સ મારી જગ્યાએ, વાંધો નહીં. હો આદર દે. ચાલો પ્રેમ ગીત ચાલુ કરી દઉં.
ઓકે આપો.
અમે
આમેન
આમેન થેન્ક યુ ઈમોભાઈ
પ્રેઝ ધ લોર્ડ
તમે આપ્યું થેન્ક યુ સો મચ હેલો ભીખુભાઈ
પ્રેઝ ધ લોર્ડ
હા ભીખુભાઈ
હા
હા તો ગીત આપશો તમે
યા મને શરદી થઈ છે જરા ગીત ગાવ મે તકલીફ થાય તો દર ગુજર કરજો
ચોક્કસ પછી મહેન્દ્રભાઈ તમે તૈયાર રહેજો
હું એક ગીત કહું છું ભજન સંગ્રહ માં 119 મું ગીત છે
ઓકે
બહુ દૂર એકલી લોડું ઘર છે એક તે નાકો નીબા ત્યાં પૃતા રણતા દ્વાને મરી ગયો તારના જેવા રેક તેણે વેઠ્યું તેનું બ્યાન કરા પણ તે પિયા પ્રોચુ કોચે એવું નિશ્ચે જણા બધુ એકલી લોડું ઘર છે એક તે નાખો નીબા માન નુપા નીવા રણતા પવી દ્વારા પમળે એ જા શ્રીકૃષ્ણ નાલો ઈથી બધા લેવા સે છે તે પાપનીષિક્ષાએ કલો સેવા બળવાન હતો તેણે સ્વર નું દ્વાર આવા નો દીધો વેચે નો પ્રેમ અપારે છે તેના પર પ્રેમ રાખો તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો બહુ દૂર એકલી લોડું ઘર છે એક તે નાખો નીબા આમેન
આમેન
ભીખુભાઈ ખૂબ જ સુંદર ગીત તમે આપ્યું થેન્ક યુ સો મચ
બહુ સરસ અંકલ બહુ સરસ ગીત બહુ સરસ
બહુ સુંદર ગીત
થેન્ક યુ
બહુ સરસ અંકલ જીગીશા બોલું છું બહુ સરસ ગીત અંકલ મારી મમ્મીને બહુ ગીત ગમે છે આ અને ઘણા વખતે મેં ગીત સાંભળ્યું બહુ સરસ ગીત ગાયું તમે
અને સુંદર લાગી ગયું થેન્ક યુ સો મચ ભીખુભાઈ
થેન્ક યુ
હેલો હેલો ભીખુભાઈ
હા બોલો
ગોડ બ્લેસ યુ બહુ સુંદર ગીત ગાયું પ્રભુના નામનો મહિમા થયો અને તમે ફર્સ્ટ ટાઈમ આ ગીત ગાયું આ રીતે તમે આ રીતે હંમેશા એનો અને મારી જગ્યાએ તમે ભાગ લેજો બરાબર આવતા શુક્રવારથી તમે મારી જગ્યાએ ભાગ લેજો
પ્રભુ દોરે એમ જવાનું
હા ના એટલે હું તમને બસ ચાન્સ આપવા માંગુ છું અને હું તો એક બસ અઠવાડિયા હું એકવાર વાર ગાવા માંગુ છું પણ મારી જગ્યાએ તમે ગાજો એ રીતે બરાબર થેન્ક યુ
છટકી નહીં જવાનું
હાલેલુયા
હેલો મહેન્દ્રભાઈ
યસ પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ મહેન્દ્રભાઈ
આ પ્રેઝ ધ લોર્ડ
ગીત આપો
યા ભીખુભાઈ પ્રેઝ ધ લોર્ડ ભીખુભાઈ મારા સારા
થેન્ક યુ મહેન્દ્રભાઈ
ભીખુભાઈ ને જ્યોતિબેન એ અમારા સારા પ્રેયર પાર્ટનર છે અને બહુ બહુ સુંદર ને બહુ સરસ ગીતો ગાય છે. મેં બહુ બધા ગીતો એમના સાંભળ્યા છે અને મારી પત્ની પણ ગાય છે, તો આવકાર કરીએ છીએ ને. થેન્ક યુ વેરી મચ ભીખુભાઈ, તમે આયા,
થેન્ક યુ,
સમય ન બગાડતા. અને એમની એમની બહેનો પણ છે, તો એ પણ બહુ સરસ ગીતો ગાય છે. આપણે એમને કહીશું તો ચોક્કસ આપણી લાઈનમાં આવશે. અને બધા બહુ નવા નવા ગીતો એમની પાસે છે, પ્રેઝ ધ લોર્ડ. અને એ પોતે પણ ગીતોની ચોપડી પણ એમણે લખેલી છે, પ્રેઝ ધ લોર્ડ.
ઓ સર, થેન્ક ગોડ, પ્રભુનો આભાર. અને આપણી પ્રેયર લાઈનમાં એમનો આવકાર કરીએ છીએ.
થેન્ક યુ
આપો.
તું પ્યાર કા સાગર, સાગર દયા કા તું હૈ, તેરે પ્યાર કી ગહરાઈયોં મેં હમ તૈરના ચાહતે હૈં. તેરે પ્યાર કે સાગર મેં હમ તૈરના ચાહતે હૈં. તું પ્યાર કા સાગર, સાગર દયા કા તું હૈ, ગહરાઈ મિલે સાગર કી, ઊંચાઈ મિલે આસમાં કી, ગહરાઈ મિલે સાગર કી, ઊંચાઈ મિલે આસમાં કી, પર કોઈ નાપ ના સકા, પર કોઈ માપ ના સકા, ગહરાઈ તેરે પ્યાર કી, તું પ્યાર કા સાગર, સાગર દયા કા તું હૈ, તેરે પ્યાર કી ગહરાઈયોં મેં હમ તૈરના ચાહતે હૈં. પરમેશ્વર હોને પર ભી તું માનવ રૂપ ધારણ કિયા, પરમેશ્વર હોને પર ભી તું માનવ રૂપ ધારણ કિયા, પ્રભુ તેરે ઇસી પ્યાર ને મુજકો દીવાના બનાયા, પ્રભુ તેરે ઇસી પ્યાર ને હમકો દીવાના બનાયા. તું પ્યાર કા સાગર, સાગર દયા કા તું હૈ, તેરે પ્યાર કી ગહરાઈયોં મેં હમ તૈરના ચાહતે હૈં, તેરે પ્યાર કી ગહરાઈયોં મેં હમ તૈરના ચાહતે હૈં. તું પ્યાર કા સાગર, સાગર દયા કા તું હૈ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા,
હાલેલુયા. મહેન્દ્રભાઈ, ખૂબ જ સુંદર ગીત આપ્યું, તું પ્યાર કા સાગર, સાગર આપણો પ્રભુ મહાન છે, પ્રેમનો સાગર છે. થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ, તમારા સુંદર ગીત બદલ પુષ્કળ આભાર, અને પ્રભુ પિતાનો પણ આભાર માનીએ છીએ. હવે આપણો સમય પ્રભુના વચનો તરફ આપણે જવા માંગીએ છીએ. અને નિક્ષનભાઈ,
હલો, કુશાલભાઈ,
હા,
વોલ્યોર બોલું છું. નિક્ષન ચર્ચના કામમાં બિઝી છે, અખંડ બાઇબલ વાંચનમાં,
બરોબર,
એટલે હું વાંચીશ બધું.
હા, ચોક્કસ. તો આજે આપણે ન્યાયાધીશ નું પુસ્તક અને તેનો 16, 17, 18, 19, 20 અને 21 પાંચ અધ્યાય વોલ્યુમ બી આપણે વાંચવાના છે. બરોબર?
હા બરોબર.
અને પ્રેયર પ્રેયર કોણ કરાવશે?
પછી હું જ કરાવીશ.
ઓકે ના સર, બહુ સરસ, થેન્ક યુ. તો આપણે શરૂ કરીએ. બરોબર?
ઓકે. આપણે પવિત્ર શાસ્ત્ર માંથી ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ન્યાયાધીશો નું પુસ્તક તેનો 16મો અધ્યાય. સામસુન ગાઝામાં ગયો ને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો. ગાઝીઓને ખબર મળી કે સામસુન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો ને સવારે દિવસ ઉગતા આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા. મધરાત લગી સામસુન સૂઈ રહ્યો ને મધરાતે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બંને બાર શાખો પકડીને ભૂંગર સહિત ખેંચી કાઢ્યા ને તેમને ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો. એ પછી એવું બન્યું કે તેને સારેકની ખીણમાની દલીલા નામની એક સ્ત્રીની સાથે પ્રીતિ થઈ. ત્યારે ફિલિસ્તીયોના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું તેનું મહાભર્ષામાં રહેલું છે તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ થઈએ કે તું તેને ફોસલાવીને શોધી કાઢ તો અમારામાંનો પ્રત્યેક જણ તને 1100 રૂપિયા આપશે. દલીલાએ સામસુનને કહ્યું તારું મહાભર્ષામાં રહેલું છે તથા તું સાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય તે તું કૃપા કરીને મને કહે. સામસુને તેને કહ્યું કદી નહીં સુકાયેલા એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસમાં જો થઈ જાઉં. ત્યારે ફિલિસ્તીયોના સરદારોએ કદી નહીં સુકાયેલા એવા સાત લીલા બંધ તેની પાસે આણ્યા. તે લઈને તેણે તે વડે તેને બાંધ્યો. હવે તેને કેટલાકને અંદરની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. પછી તેણે તેને કહ્યું સામસુન ફિલિસ્તીયો તારા પર ચડી આવ્યા છે એટલે જેમ સોનાની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે તેમ તેણે તે બંધ તોડી નાખ્યા. એમ તેના બળ વિશે ખબર પડી નહીં. પછી દલીલાએ સામસુનને કહ્યું તે મારી મસ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે. તેણે તેને કહ્યું કદી વપરાયા ન હોય એવા નવા દૂરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં. તેથી દલીલાએ નવા દૂર લીધા ને તે વડે તેને બાંધ્યો. પછી તેને કહ્યું સામસુન ફિલિસ્તીયો તારા પર ચડી આવ્યા છે. અંદરની ઓરડીમાં માણસો સંતાઈ રહ્યા હતા પણ તેણે સૂતરના દોરાની પેટે પોતાના હાથના બંધ તોડી નાખ્યા. ત્યારે દલીલાએ સામસુનને કહ્યું કે તે અત્યાર સુધી મારી મસ્કરી કરી છે ને મને જૂઠી જ વાતો કહી છે તું શા વડે બંધાઈ શકે તે મને કહે. તેણે તેને કહ્યું જો તું મારા માથાની સાઠ લખો ખાંડની સાથે વણે તો. તેણે સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું સામસુન ફિલિસ્તીયો તારા પર ચડી આવ્યા છે. તેણે ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા ખાંડ ખેંચી કાઢ્યા. ત્યારે તેણે તેને કહ્યું કે તારું દિલ મારા પર નથી છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું. આ 3 વાર તેણે મારી મસ્કરી કરી છે ને તારું મહાબળ સામે રહેલું છે તે મને કહ્યું નથી. અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને અટક કરી જેથી તેનો જીવ મરણ તુલ્ય કળાયો. ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું મારા માથા પર કદી અસ્ત્રો ભર્યો નથી કેમ કે મારી માના ઉદરમાંથી હું દેવને સારું નાઝીરી છું. જો કોઈ મને મૂરે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. ત્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે. ત્યારે તેણે ફિલિસ્તીયોના સરદારને તેડી મંગાવીને કહ્યું કે તમે આ એક વાર આવો કેમ કે તેનું પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે ફિલિસ્તીયોના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. તેણે તેને પોતાના ખોળામાં સુવડીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાંકળતો ભરાવી નાખી ને તે તેને હેરાન કરવા લાગી. તેનામાંથી બળ જતું રહ્યું. પછી તેણે કહ્યું સામસુન પલિષ્ઠ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેને કહ્યું હું અગાઉની પેઠે બહાર નીકળીને મારું શરીર કંકેરીશ, પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. ત્યારે પલિષ્ઠ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી અને તે બંદી ખાનામાં દડતો હતો ઉતરાપી મુંડણ થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. પલિષ્ઠના સરદારો પોતાના દેવતા ગોન આગળ મહાયજ્ઞ ચઢાવવાને તથા આનંદ કરવાને એકઠા થયા. જેમ કે તેઓએ કહ્યું અમારા દેવે અમારા વેરી સામસુનને તમારા હાથમાં સોંપી દીધો છે. અને લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી. જેમ કે તેઓએ કહ્યું કે અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર જેણે અમારા મારા ઘરને મારી નાખ્યા છે તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે. અને કેમ થયું કે તેઓના દિલ ખુશ હતા ત્યારે તેઓએ કહ્યું સામસુનને બોલાવો કે તે આપણે આગળ કંઈ તમાશો કરે. તેઓએ સામસુનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો. જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસુને કહ્યું જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફંફોસી કાઢવા દે કે હું તેઓને અઢેલી ઊભો રહું. હવે તે ઘર તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ચિક્કાર હતું. પલિષ્ઠના સર્વ સરદારો ત્યાં હતા અને સામસુન તમાશો કરતો હતો ત્યારે તેને જોનારા પુરુષો તથા સ્ત્રીઓ મળીને આશરે 3000 માણસો ધાબા પર હતા. ત્યારે સામસુને યહોવાની પ્રાર્થના કરી કે ઓ પ્રભુ યહોવા કૃપા કરીને મને સંભાળ. હે દેવ કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કર કે હું મારી બંને આંખો લીધાનું સામતું વેર પલિષ્ઠો પર વાળી શકું. પછી વચ્ચેના બંને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો તે સામસુને પકડ્યા. એટલે એકને જમણા હાથથી અને એકને ડાબા હાથથી ને તેમને અઢળીને તે ઊભો રહ્યો. અને સામસુને કહ્યું હું પલિષ્ઠોની સાથે ભલે મરું. પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું. આ પ્રમાણે મળતી વેળા જેઓને તેને મારી નાખ્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેને મારી નાખેલા માણસો કરતા વધારે હતી. પછી તેના ભાઈ તથા તેના બાપના ઘરના સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયા. ને સોરા થતા સ્થળની વચમાં તેના બાપ માનોહના કબ્રસ્થાનમાં તેઓએ તેને રાખ્યો. તેના 20 વર્ષ સુધી ઇસરાયલનો ન્યાય કર્યો હતો. 17મો અધ્યાય. એફ્રેમના પહાડી મુલકનો મીખા નામે એક પુરુષ હતો. તેને પોતાની માને કહ્યું જે 1100 રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા હતા ને જેને લીધે તેને શાપ દીધો હતો ને વળી મને પણ કહી સંભળાવ્યું હતું તે રૂપિયા મારી પાસે છે તે મેં લીધા છે. તેની માએ કહ્યું મારા દીકરા ફરી આવવાનો આશીર્વાદ આવો. જ્યારે તેને 1100 રૂપિયા પોતાની માને પાછા આપ્યા ત્યારે તેની માએ કહ્યું કે એક કોરેલી મૂર્તિ તથા ગાયેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા માટે હવે હું તને તે પાછા આપીશ. જ્યારે તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યા ત્યારે તેની માએ 200 રૂપિયા લઈને સોનીને આપ્યા અને તેને એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવી અને તે મીખાના ઘરમાં રહી. મીખાને ત્યાં એક દેવસ્થાન હતું. તેણે એફોત તથા તારાફિમ બનાવ્યા ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેણે તેનો પુરોહિત બનાવ્યો. તે વખતે ઇસરાયલમાં રાજા નહોતો. પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો. યહુદાના બેથલેહેમનો યહુદાના કુટુંબનો એક જુવાન પુરુષ હતો તે લેવી હતો તે જ્યાં ત્યાં આવી વસેલો હતો. તે માણસ જ્યાં જગા મળે ત્યાં વસવા સારું તે નગરમાંથી એટલે બેથલેહેમ યહુદામાંથી ચાલી નીકળ્યો અને મુસાફરી કરતો કરતો એફ્રાઇમના પહાડી મુલકમાં મીખાને ઘેર આવી પહોંચ્યો. મીખાએ તેને પૂછ્યું તું ક્યાંથી આવે છે. તેણે કહ્યું કે હું યહુદા બેથલેહેમનો એક લેવી છું અને જ્યાં કંઈ મને જગા મળે ત્યાં રહેવા સારું હું જાઉં છું. મીખાએ તેને કહ્યું મારી સાથે રહે ને મારો બાપ તથા પુરોહિતા હું તને વર્ષે 10 રૂપિયા એક જોડ લુગડા તથા ખાવાનું આપીશ. તેથી તે લેવી તેને ત્યાં રહ્યો. તે લેવી તે માણસ સાથે રહેવાને રાજી હતો અને તે જુવાનને તે પોતાના પુત્ર સમાન ગણતો હતો. મીખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી ને તે જુવાન તેનો પુરોહિત થઈને મીખાના ઘરમાં રહ્યો. ત્યારે મીખાએ કહ્યું કે હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે, એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે. 18મો અધ્યાય. તે સમયે ઇસ્રાયલમાં કોઈ રાજા નહોતો. એ જ વખતે દાનીયેલનું કોઈ પોતાને રહેવાને માટે વતન શોધતું હતું, કેમ કે તે વખત લગી ઇસ્રાયલના કુળોમાં તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો. તેથી દાન પુત્ર પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી 5 સુવીર પુરુષોને સોરા તથા એસ્થાઓથી દેશની બાતમી કરવા તથા તપાસ કરવા ફરવા મોકલ્યા. તેઓએ તેઓને કહ્યું કે જઈને દેશની તપાસ કરો. અને તેઓએ એફ્રાઈમના પહાડી મુલકમાં મિખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો. તેઓ મિખાના ઘરની નજીક આવ્યા ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા અને તેને પૂછ્યું કે તને અહીં કોણ લઈ આવ્યું છે અને તું શું કરે, અહીં તને શું મળે છે? તેને તેઓને કહ્યું, મિખાએ મારે માટે ફલાણું ફલાણું કર્યું છે ને તેણે મને પગારથી રાખ્યો છે ને હું તેનો પુરોહિત થયો છું. તેઓએ તેને કહ્યું કે કૃપા કરીને દેવની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે પથે મન નિવડશે કે નહીં. પુરોહિતે તેઓને કહ્યું કે શાંતિથી ચાલ્યા જાઓ, જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સન્મુખ છે. ત્યારે તે 5 માસ વિદાય થયા ને લાઈશ આવ્યા ને તેના લોકોને જોયા કે તેઓ નિશ્ચિંત રહે છે તથા સિદોનીઓની પાસે શાંત તથા નિર્ભય છે, કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો. તેઓ સિદોનીઓથી વેગળા હતા ને કોઈની સાથે તેઓનો કશો વ્યવહાર નહોતો. એ બાતમીદારો સોરા તથા એસ્થાઓલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા અને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું, તમે શી ખબર લાવ્યા? તેઓએ કહ્યું કે ઉઠો ને આપણે તેમના પર ચઢાઈ કરીએ, કેમ કે અમે તે દેશ જોયો છે, તે ઘણો સારો છે. તમે કેમ સુસ્ત બેસી રહ્યા છો? ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો. તમે જશો ત્યારે લોકો નિશ્ચિંતપણે રહેતા જોવામાં આવશે. એ દેશ વિશાળ છે, કેમ કે દેવે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે. પછી સોરા તથા એસ્થાઓલમાંથી દાનના કુટુંબના 600 માણસ શસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નિકળ્યા. તેઓએ જેને યહુદામાંના કિર્યાથી આયરીમને છાવણી કરી ને એ માટે તેઓએ તે જગ્યાનું નામ માનેદા પાડ્યું. આજ સુધી તે તેનું નામ છે. જુઓ, તે કિર્યાથી આયરીમની પાછળ છે. તેઓ ત્યાંથી એફ્રાઈમના પહાડી મુલકમાં ગયા ને મિખાને ઘેર આવ્યા. જે 5 માસ લાઈસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, તમે જાણો છો કે આ ઘરોમાં આ ફોત તથા તારાપિન તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે, હવે તમારે શું કરવું તેનો વિચાર કરો. ત્યારે તેઓ તે તરફ ફરીને તે જુવાન લેવીના ઘરમાં એટલે મિખાના ઘરમાં ગયા અને તેઓએ તેની ખબર અંતર પૂછી. દાન પુત્રોમાં 600 અથિયારબંધ માણસો દરવાજાના નાકામાં ઊભા રહ્યા. જે 5 માણસ દેશની બાતમી કરવા ગયા હતા તેઓએ ઘરમાં પેસીને કોરેલી મૂર્તિ, એફો તથા તારાફિલ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધા અને પેલો 600 હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઉભો રહેલો હતો. જ્યારે તેઓ મિખાના ઘરમાં ગયા ને કોરેલી મૂર્તિ, એફો તથા તારાફિલ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે પુરોહિતે તેઓને પૂછ્યું કે તમે આ શું કરો છો? તેઓએ તેને કહ્યું, ચૂપ રહે, તારા મુખ પર તારો હાથ મૂક, એ અમારી સાથે આવીને અમારો પિતા તથા પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થવું તે સારું છે કે ઇસ્રાયલને કુળના તથા કુટુંબના પુરોહિત થવું તે સારું છે? પુરોહિત મનમાં ખુશ થયો ને તે એફોત તથા તારાસન તથા કોયલી મૂર્તિ લઈને તે લોકોમાં જઈ ગયો. તેઓ પાછા વળીને ચાલી નીકળ્યા ને છોકરા તથા ઢોર તથા માલ મિલકત તે પોતાને મોખરે રાખ્યા. તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોને એકતાથી દાનપુત્રોને પકડી પાડ્યા. તેઓએ દાનપુત્રોને હાથ મારી એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, તને શું નુકસાન થયું છે કે તું આવું ટોળું લઈને આવે છે? તેણે કહ્યું, તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયો છો, હવે મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં તમે મને કેમ પૂછો છો કે તને શું નુકસાન થયું છે? ત્યારે દાનપુત્રોએ તને કહ્યું, મોટેથી ના બોલ, રખેને તારો સાથ સાંભળીને તૂથી સપી રહેલા માણસો તારા પર તૂટી પડાય ને તું તારો તથા તારા ઘરના નો પ્રાણ ખોયે. ત્યાર પછી દાન પુત્ર પોતાના રસ્તે પડ્યા અને મિખાએ જોયું કે તેઓ મારા કરતા બળવાન છે ત્યારે તે પાછો વળીને પોતાના ઘેર ગયો. તેઓ મિખાની બનાવેલી વસ્તુ તથા તેના પુરોહિતને લઈને લાઈશમાં આવ્યા. ત્યાં લોકો શાંતિથી નિશ્ચિંતપણે રહેતા હતા. તેઓને તેઓએ તલવારથી મારી નાખ્યા ને તેઓએ નગરને આગથી વાળી નાખ્યું. એની વારે છેડના કોઈ નહોતું, કેમ કે સિદ્ધન થઈ તે આગું હતું ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો. બે શ્રહોદની પાસેની ખીણમાં આવેલું છે અને તેઓને ઘર બાંધીને ત્યાં વસ્યા અને એ શ્યાલને પેલે જન્મેલા પોતાના પૂર્વજ દાનના નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું. પરંતુ પહેલા તે નગરનું નામ લાઈશ હતું અને દાન પુત્રએ પોતાના માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મુસ્તાના દીકરા ગેરસોમના દીકરો જનાથાન તથા તેના પુત્રો દાનકુળના પુરોહિત હતા. દેવનું ઘર શિલોહમાં રહ્યું એ બધો વખત તેઓએ પોતાને સારું મીખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી. 19મો અધ્યાય. ઇસ્રાયલમાં કોઈ રાજા નહોતો. તે દિવસોમાં એમ બન્યું કે અફરાનના પહાડી મુલકની સામેની બાજુએ એક લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ યહૂદાની એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી. તેની ઉપપત્નીએ પ્રતિવ્રત ભંગ કરીને વિચાર કર્યો અને તેની પાસેથી બેથલેહેમ યહૂદામાં પોતાના બાપના ઘેર જતી રહી ને ત્યાં 4 મહિના રહી. તેને પ્રેમથી સમજાવીને પાછળના વસારો તેનો બતાર ઉઠીને પોતાનો ચાકર તથા બે ગધેડા લઈને તેની પાછળ ગયો અને તેને પોતાના બાપના ઘરમાં લઈ ગઈ અને તે યુવતીના બાપે તેને જોયો ત્યારે તેની મુલાકાતથી ખુશ થયો. તેના સસરાએ એટલે યુવતીના બાપે તેને રાખ્યો અને તેની સાથે 3 દિવસ રહ્યો અને તેઓએ ખાધું પીધું ને ત્યાં રહ્યા. 4 દિવસ એમ બન્યું કે તેઓ પૂર્વજે ઉઠ્યા ને ત્યાંથી વિદાય થવા તૈયાર થયો. યુવતીના બાપે પોતાના જમાઈને કહ્યું, કોળીઓ અન્ન ખાઈને તારા દિલને તાજું કર કે ત્યાર પછી તમ તમારા રસ્તે પડજો. એવી રીતે તે બંને એકતા બેસીને ખાધું પીધું. પછી તે યુવતીના બાપે તે માણસને કહ્યું કે કૃપા કરીને રાજી થઈને આજની રાત્રે એ તારા દિલને ખુશ કર. તે માણસ તો વિદાય દીરી લેવા સાથે ઉભો થયો હતો પણ તેના સસરાએ તેના આગ્રહ કર્યાથી તે પાછો રહ્યો. 5મે દિવસે વિદાય દીરી લેવા સારું તે પરો જેવું છો ત્યારે તે યુવતીના બાપે કહ્યું, કૃપા કરીને તારા મનને શાંત પાડીને દિવસ રમતા સુધી રહે. પછી તે બંને જમ્યા. પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાય દીરી લેવા સારું ઉભો થયો. ત્યારે તેના સસરાએ એટલે તે યુવતીના બાપે તેને કહ્યું કે જો હવે દિવસ અસ્ત પામવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જો દિવસ આથમવા આવ્યો છે, અહીં રહીને તારા હૃદયને ખુશ કરીને કાલે સવારે વહેલા ઉઠીને તમારા ઘરે જજો. પણ તે માણસ તે રાતે ત્યાં રહેવા રાજી નહોતો, તેથી તે ઉઠીને વિદાય થયો અને યબુસ એટલે યરુસલેમ આવી પહોંચ્યો. તેની પાસે જીન બાંધેલા બે ગધેડા હતા. તેની ઉપપત્ની પણ તેની સાથે હતી. જ્યારે તેઓ યબુસ પહોંચ્યા ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી ચાકરે પોતાના શેઠને કહ્યું, કૃપા કરી ચાલો આપણે વળીને આ યબુસીના નગરમાં જઈને તમે ઉતારો કરીએ. તેના શેઠે તેને કહ્યું કે પરદેશીનું નગર છે, જેમાં કોઈ પણ ઇસ્રાયલ પુત્ર નથી, જેમાં આપણે નહીં જઈએ. પણ આપણે આગળ ચાલીને એ ગુહા સુધી જઈએ અને તેના પોતાના ચાકરને કહ્યું કે ચાલો આપણે આ જગાઓમાંની એકાદ પાસે જઈ પહોંચીએ અને આપણે ગીબામાં કે રામામાં ઉતારો કરીશું. તેથી તેઓ આગળ ચાલવાનું જારી રાખ્યું. ત્યારે બિન્યામીનના ગીબ્યા પાસે તેઓ પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત થયો. ગીબ્યામાં જઈને ત્યાં ઉતારો કરો સારું, તેઓ તે તરફ વળ્યા. તેની અંદર દાખલ થઈને નગરના રસ્તામાંથી બેઠો, કેમ કે કોઈ માણસ ઉતારો આપવા સારું તેઓને પોતાને ઘેર લઈ ગયો નહીં. અને જુઓ, એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો. એ એફરામના પહાડી મુલકનો હતો અને તે ગીબ્યામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા. તેણે નજર ઊંચી કરી તો તે વટેમાર્ગોને નગરના રસ્તામાં બેઠેલો દીધો. ત્યારે તે વૃદ્ધ માણસને પૂછ્યું કે તું ક્યાં જાય છે અને ક્યાંથી આવ્યો છે. તેણે તેને કહ્યું, અમે બેથલેહેમ યહૂદામાંથી એફરાઈમના પહાડી મુલકને પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું ને હું બેથલેહેમ યહૂદામાં ગયો હતો અને હું યહોવાના ઘેર જાઉં છું. જો કે અમારા ગધેડાના સાલ ચંદી તથા ચારો બંને છે અને મારા માટે, તારી દાસીને માટે તથા તારા સેવકોની સાથેના જુવાનોને માટે પણ રોટલી તથા દ્રાક્ષારસ છે. અમને કશાની ખોટ નથી, તો પણ કોઈ માણસ મને પોતાના ઘરમાં આવકાર આપતો નથી. તે વૃદ્ધ માણસે તેને કહ્યું, તને શાંતિ થાવ, તારે જે જોઈએ તેનો ભાર મારે માથે રહેવા દે, એટલું જ તે રસ્તામાં મુકામ ન કર. એમ તેને પોતાને ઘેર લાવ્યો ને તેના ગધેડાને ઘાસ ચારો મીર્યા અને તેઓ પોતાના પગ ધોઈને ખાધું પીધું. તેઓ આનંદમાં હતા. એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાર પુત્રો ઘરની આસપાસ ફરી વળીને બાણું થોકવા લાગ્યા. તેઓ એ ઘર ગણીને એટલે તે વૃદ્ધ માણસે કહ્યું કે જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે અમે તેની આબરૂ લઈએ. તે માણસે એટલે ઘર ગણીએ તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું કે મારા ભાઈઓ એમ નહીં બને, કૃપા કરીને એવું દુષ્ટ કૃત્ય ન કરો. એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો. જુઓ મારી કુંવારી પુત્રી તથા તે માણસની પત્ની છે તેઓને હમણાં બહાર લાવું, તમે તેની આબરૂ લો ને તમને જેમ સારું લાગે તેમ તમને કરો, પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો. પણ તે માણસ તેનું કેવું સાંભળવા ચાહતા નહોતા, તેથી છેવટે તે માણસ તેની ઉત્પત્તિને પકડીને તેને તેની પાસે બહાર લાવ્યો. તેઓએ તેની આબરૂ લીધી ને સવાર થતા સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો. જયારે પો ફાટવા લાગ્યો ત્યારે તેઓએ તેને છોડી દીધી. પો ફાટતા તે સ્ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના ઘરના બારના આગળ અજવાળું થતા સુધી પડી ગઈ. તેના પતિએ સવારે ઉઠીને ઘરના બારના ઉગાડ્યા ને રસ્તે પડવા સારું તે બહાર નીકળ્યો તો જુઓ તે સ્ત્રી એટલે તેની ઉપપત્ની ઉમરા પર હાથ રાખીને ઘરના બારણા પાસે પડેલી હતી. તેણે તેને કહ્યું કે ઉઠ આપણે જતા રહીએ, પણ કઈ ઉત્તર મળ્યો નહીં. પછી તેણે તેને ઉચકીને ગધેડા પર નાખી. પછી તે ઉઠીને પોતાના મુકામે જઈ પહોંચ્યો. પોતાના ઘેર આવીને તેને એક છરી લીધી. તે પોતાની ઉપપત્નીને પકડીને સાથે સાથે તેને કાપીને તેના બાર ટુકડા કરીને ઇસરાયલની સર્વસીમામાં મોકલ્યા. અને એમ થયું કે જેઓએ તે જોયું તે સગડાએ કહ્યું કે ઇસરાયલ પોતાના દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે અભિપ્રાય કરો, મસરત કરો ને અભિપ્રાય એ વિશે વિચાર કરો, મસરત કરો ને અભિપ્રાય આપો. 20મો અધ્યાય. ત્યારે દાન તેજક બેરસેબા સુધીના તથા ગિલ્યાદ દેશના પણ સર્વ ઇસરાયલ પુત્રો નીકળી આવીને આખી જમાત મિસ્પામાં યહોવાની આગળ એકમતે ભેગી મળી. સર્વ લોકોના એટલે ઇસરાયલના સર્વ કુળોના મુખ્યો 400,000 તરવાડિયા પુરુષ પેદલ પુરુષ દેવના લોકોની સભામાં હાજર થયા. હવે ઇસરાયલ પુત્રો મિસ્પામાં ભેગા થયા છે એ વાત બિન્યામિન પુત્રોએ સાંભળી અને ઇસરાયલ પુત્રોએ પૂછ્યું આ દુષ્ટ કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો. ત્યારે જે સ્ત્રીનો ખૂન થયું હતું તેના પતિ લેવીએ ઉત્તર આપ્યો કે હું તથા મારી ઉપપત્ની રાત રહેવા સારું ભિન્ના ભિન્ના ગિબ્બામાં ગયા હતા. ત્યાં ગિબ્બાના માણસોએ મારી પાસે આવીને ધાધર મચાવીને જે ઘરમાં હું હતો તેને રાત્રે ચોગરદમ ઘેરી દીધું. તેઓએ મને મારી નાખવાનો વિચાર કર્યો ને મારી ઉપપત્ની ઉપર તેઓએ બલાત્કાર ગુજારીને તેનો પ્રાણ લીધો. તેથી મેં મારી ઉપપત્નીને લઈને તેને કાપીને તેના ટુકડા કરીને ઇસરાયલને મળેલા વારસાના આખા દેશમાં તે મોકલી દીધા. કેમ કે તેઓ ઇસરાયલ મધ્ય લંપટપણ તથા મૂર્ખાએ ભરેલું કામ કર્યું છે. હે સર્વ ઇસરાયલ પુત્રો તમે સર્વ જુઓ મેં અત્યારે શું કરવું તે વિચારીને કહો. સર્વ લોકોએ એક મતે ઉભા થઈને કહ્યું કે અમારામાંનો કોઈ પણ પોતાના તંબુએ જશે નહીં, કોઈ પણ પાછું ફરીને પોતાના ઘેર જશે નહીં, પણ હવે ઘી બહાને આપણે જે કરીશું તે પ્રમાણે ચિઠ્ઠી નાખીને આપણે તેના પર ચઢાઈ કરીશું. આપણે ઇસરાયલના સર્વ કુળોમાંથી દર 100 માણસોમાંથી 10 તથા દર 1,000 માણસોમાંથી 100 તથા દર 10,000 માણસમાંથી 1,000 માણસો લડનાર સૈનિકોને સારો ખોરાક લાવવા રાખીશું. એ સારું કે તેઓ બીજા બીજા ગિબ્બામાં જઈને તેઓએ ઇસરાયલમાં મૂર્ખાઈ ભરેલું જે સઘળું કામ કર્યું છે તે પ્રમાણે તેમની ભલે કરે. એવી રીતે ઇસરાયલના સર્વ માણસો એક મતે તે નગર સામે ભેગા થયા. પછી ઇસરાયલના કુળોએ બિન્યામિનના આખા કુળોમાં માણસો મોકલીને કહ્યું કે આ કેવી દુષ્ટતા તમારા માં થવા પામી છે. તો હવે એ જે માણસો એટલે બલિયાર પુત્રો ગિબ્બામાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે અમે તેઓને મારી નાખીને ઇસરાયલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ. આ બિન્યામિન પુત્રોએ પોતાના ભાઈઓનું એટલે ઇસરાયલ પુત્રોનું કહું સાંભળ્યું નહીં અને ઇસરાયલ પુત્રો સાથે યુદ્ધ કરવા સામે જવા સારું બિન્યામિન પુત્રો જુદા જુદા નગરોમાંથી ગિબ્બામાં ભેગા થયા. એ દિવસે બિન્યામિન પુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી એટલે ગિબ્બાના રહેવાસીઓમાંથી ચૂકી કરેલા 700 પુરુષો તથા તે ઉપરાંત જુદા જુદા નગરોમાંથી આવેલા 26,000 તરવાડિયા પુરુષો હતા. આ સર્વ લોકોમાં ચૂકી કરેલા 700 પુરુષો ડાબોડિયા હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શકતો કે એક વાળ પૂર પણ ચૂકી શકો નહીં. બિન્યામિનો સિવાય ઇસરાયલોની ગણતરી 400,000 તરવાડા પુરુષોની થઈ. એ સર્વ લડવૈયા પુરુષો હતા. ઇસરાયલ પુત્રો ઉઠીને બેઠેલ ગયા. ઈશ્વરની સલાહ પૂછી અને તેઓએ કહ્યું બિન્યામિન પુત્રો સામે યુદ્ધ કરવા શરૂ અમારામાંથી અમારા તરફથી પહેલો કોણ ચઢે કરે? યહોવાએ કહ્યું કે યહુદા પહેલો જાય. અને ઇસ્રાયલ પુત્રોએ સવારે ઉઠીને ગિબિયાની સામે છાવણી નાખી. ઇસ્રાયલીઓ ભીંજા ભીંજા સાથે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને ઇસ્રાયલીઓએ ગિબિયા પાસે તેમની વિરુદ્ધ વ્યૂહ રચ્યો. બિન્યામિન પુત્રો ગિબિયામાંથી પસારો કરીને તે દિવસે 22,000 ઇસ્રાયલીઓને મારીને જમીન ધ્વંસ કર્યા. પણ તે લોકોએ, એટલે ઇસ્રાયલીઓએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓ વ્યૂહ રચ્યો હતો ત્યાં જ ફરીથી વ્યૂહ રચ્યો. અને ઇસ્રાયલ પુત્રો યહોવાની હજુરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી કે શું હું મારા ભાઈ બિન્યામિન પુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં? અને યહોવાએ કહ્યું કે તેની સામે ચઢાઈ કર. બીજે દિવસે ઇસ્રાયલ પુત્રો બિન્યામિન પુત્રોની સામે નજીક ગયા. બિન્યામિનીઓએ બીજે દિવસે ગિબિયામાંથી તેમના સામે ધસારો કર્યો અને ફરીથી ઇસ્રાયલ પુત્રોના 18,000 પુરુષોનો સંહાર કર્યો. તે સગડા દરવાજા હતા. ત્યારે સર્વ ઇસ્રાયલ પુત્રો તથા સગડા લોકો બેથેલમાં જઈને રડ્યા ને ત્યાં યહોવાની હજુરમાં બેઠા ને તે દિવસે સાંજ સુધી તેઓ ઉપવાસ કર્યો અને તેઓ યહોવાને દહન્યાર્પણો તથા શાંતિઅર્પણ ચઢાવ્યા. પછી ઇસ્રાયલ પુત્રો યહોવાની સલાહ પૂછી, કેમ કે તે વખતે દેવનો કરાર કોષ ત્યાં હતો અને હારૂનના દીકરા એલાઝરનો દીકરો ફિનહાસ તે વખતે તેની સન્મુખ ઉભો રહેતો હતો અને કહ્યું, શું હું હજી ફરીથી મારા ભાઈ બિન્યામિન પુત્રોની સાથે યુદ્ધ કરવા જાઉં કે બંધ રાખું? યહોવાએ કહ્યું, જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ. પછી ઇસ્રાયલીઓ સંતાનોને ગિબાની ચોમે ગોઠવ્યા. બીજે દિવસે ઇસ્રાયલ પુત્રોએ બિન્યામિન પુત્રો પર ચઢાઈ કરીને ગિબાની સામે અગાઉની પેઠે વ્યૂહ રચ્યો અને બિન્યામિન પુત્રો એ લોકો પર ધસી આવ્યા ને તેઓને પાછા હટાવતા હટાવતા નગરથી દૂર ખેંચાયા અને તેઓએ અગાઉની પેઠે દોરી રસ્તાઓ પર સુમારા 30 ઇસ્રાયલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા. એ રસ્તા તેઓ માનો એક બેથેલ જાય છે ને બીજો ગિબામાં જાય છે. બિન્યામિન પુત્રોએ કહ્યું કે એ લોકો પહેલાની પેઠે આપણા હાથે માર્યા જાય છે. પણ ઇસ્રાયલ પુત્રોએ કહ્યું કે આપણે નાસીને તેઓને નગરમાંથી દોરી રસ્તાઓ પર દૂર ખેંચી લાવીએ. અને સર્વ ઇસ્રાયલીઓ પોતાની જગ્યાએથી ઉઠ્યા ને તેઓ બાળકા મારા કરવી રચ્યો અને ઇસ્રાયલના સંતાડેલા માણસો તેમની જગામાંથી એટલે મારી આગે બામાંથી બહાર નીકળી આવ્યા. પછી સર્વ ઇસ્રાયલોમાંથી ચૂંટી કાઢે 10,000 માણસોએ ગિબા પર હુમલો કર્યો ને દારૂનું યુદ્ધ મચ્યું. પણ બિન્યામિન જાણતા નહોતા કે હવે અમારું આયુ બન્યું છે અને યહોવાએ ઇસ્રાયલની આગળ બિન્યામિનનો પરાજય કર્યો અને તે દિવસે ઇસ્રાયલ પુત્રે બિન્યામિનના 25,100 માણસોનો સંહાર કર્યો. એ બધા તરવારિયા હતા. હવે બિન્યામિન પુત્રો જોયું કે અમે હાર ખાધી છે, કેમ કે ઇસ્રાયલીઓ બિન્યામિનની આગળથી હટી ગયા. કેમ કે જેઓને તેઓએ ગિબિયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો. સંતાડી રહેલાઓએ એકદમ ગિબિયા ઉપર ધસારો કર્યો અને સંતાડી રહેલાઓએ પોસી જઈને આખા નગરનો તરવારથી સંહાર કર્યો અને ઇસ્રાયલીઓ તથા સંતાડી રહેલા માણસો વચ્ચે નક્કી કરેલો સંકેત આ હતો કે તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા ચલાવવા. ઇસ્રાયલીઓએ યુદ્ધમાં પૂત ફેરવી. ત્યારે શરૂઆતમાં બિન્યામિનીઓએ ઇસ્રાયલના 30 પુરુષોને ઘાયલ કરીને મારી નાખ્યા, કેમ કે તેઓએ કહ્યું કે પહેલા યુદ્ધની પેઠે નક્કી તેઓ આપણે હાથે માર્યા જાય છે. પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્તંભ સ્વરૂપે ઉપર ચડવા લાગ્યા ત્યારે બિન્યામિનીઓએ પાછા ફરીને જોયું તો જુઓ આખું નગર ધુમાડા રૂપે ગગનમાં ચડતું હતું. પછી ઇસ્રાયલીઓ પાછા ફર્યા ને બિન્યામિનીઓ સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓ જોયું કે હવે અમારું આયુ બન્યું. આથી તેઓ ઇસ્રાયલીઓ આગળથી પૂત ફેરવીને રડીને માર્ગે નાતા. પણ યુદ્ધ તો તેઓની પાછળ લાગુ રહ્યું અને નગરોમાંથી નીકળેલા માણસોએ તેની મધ્ય તેઓનો સંહાર કર્યો. તેઓ બિન્યામિનીઓને ચોતરફથી ઘેરી લઈને ઉગમની દિશાએ ગિબાની સામે સુધી તેઓની પૂઠે પડ્યા ને તેમની આરામની જગ્યાએ તેઓને તેમને ખૂંદી નાખ્યા. બિન્યામિનના 18,000 માણસો માર્યા ગયા. એ સર્વ સૂરવીર પુરુષો હતા અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાખા ને મોનગઢમાં જતા રહ્યા અને તેઓ રાજમાર્ગમાં વિકૃતા પડી ગયેલા 5,000 માણસોને કતલ કર્યા. વળી ગિબિયોન સુધી તેમનો પેડો પકડીને તેઓના બીજા 2,000 માણસોનો સંહાર કર્યો. આ પ્રમાણે તે દિવસે સર્વ મળી બિન્યામિનના 25,000 તરવારિયા માર્યા ગયા. એ સર્વ સૂરવીર પુરુષો હતા. પણ 600 માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાખા ને મોનગઢમાં જતા રહ્યા. કે ઓરી મોનગઢમાં 4 માસ રહ્યા. ઈસરાએલ પાછા ફરીથી બિન્યામિન પુત્રો ઉપર હલ્લો કર્યો. ન્યાક ખાનગરની વસ્તીનો તેમજ 2 લાખનો તથા જે તેમની નજરે પડ્યા એ સર્વનો તેઓએ તલવારથી નાશ કર્યો. વળી જે નગરો તમને જોવામાં આવ્યા તે સર્વને તેઓએ બાળી નાખ્યા. 21મો અધ્યાય. હવે ઈસરાએલીઓએ મિસ્પામાં એવા સોગંદ ખાધા હતા કે તેઓમાંનો કોઈ પણ પોતાની દીકરી બિન્યામિન સાથે પરણાવે નહીં. અને તે લોકો બેથેલમાં આવીને યહોવાની હજુરમાં સાંજ સુધી બેઠા અને પોપ મૂકીને રડ્યા. તેઓએ કહ્યું, હે યહોવા ઈસરાયલના દેવ, આજે ઈસરાયલમાંથી ઓછું થાય છે, એમ કેમ બન્યું? બીજે દિવસે એમ બન્યું કે લોકોએ પરોઢિયે ઉઠીને ત્યાં એક વેદી બાંધી ને દહન્ય અર્પણો તથા શાંતિ અર્પણો ચડાવ્યા. અને ઈસરાયલ પુત્રે કહ્યું કે ઈસરાયલના સર્વ કુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજુરમાં આવ્યો ન હોય એવો કોણ છે? કેમ કે મિસ્પામાં યહોવાની હજુરમાં જે માણસ ના આવે તેને જરૂર મારી નાખો એવા ભારે સોગંદ તેઓએ ખાધા હતા. ઈસરાયલ પુત્ર તેઓના ભાઈ બિન્યામિનને બિન્યામિનને લીધે શોક કરીને કહ્યું કે આજે ઈસરાયલમાંથી એક કુળ નાબૂદ થાય છે, જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહીં પરણાવવાના યહોવાની આગળ સોગંદ ખાધા છે. તેઓએ કહ્યું કે ઈસરાયલના કુળોમાંનું એવું કયું કુળ છે કે જે મિસ્પામાં યહોવાની હજુરમાં આવ્યું ન હોય? અને જો તેઓને માલુમ પડ્યું કે યાગબેસ્કિલ્યાથી સભામાં ભાગ લેવા સારું છાવણીમાં કોઈ પણ આવ્યો નહોતો. કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ યાગબેસ્કિલ્યા દરિયા વર્ષોમાંનો કોઈ પણ ત્યાં નહોતો. પછી જમાતે સુરામાં સુરા 12,000 પુરુષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે જેને યાગબેસ્કિલ્યાના રહેવાસીઓનો સ્ત્રીઓનો તથા બાળકો સહિત તલવારથી સંહાર કરો. વળી તમારે આ પ્રમાણે કરવું કે પ્રત્યેક પુરુષનો તથા જે સ્ત્રી પુરુષનો ઉભો કર્યો હોય તે દરેકનો તમારે વિનાશ કરવો. અને યાગબેસ્કિલ્યાના રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ દુઃખ કર્યો ન હતો એવી 400 જુવાન કુમારિકાઓ તેમને મળી. તેઓ તેમને કનાન દેશના શિલો પાસે છાવણીમાં રહી આવ્યા. આખી જમાદારી મોન ગઢમાના બિન્યામિન પુત્રનો સંદેશો મોકલી સલાહનો સંદેશો પીટાળ્યો. ત્યારે બિન્યામિનીઓ તેમની પાસે આવ્યા અને ઈસરાયલીઓ યાબેસ ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તેઓને તેમને આપી. તો પણ તે સગળી તેમના માટે બસ થઈ નહીં. અને લોકોએ બિન્યામિન માટે શોક કર્યો કેમ કે યહોવાએ ઈસરાયલ પુત્રનો કુર્મ બંધાણ પાડ્યું હતું. ત્યારે જમાતના વડીલો કહ્યું કે બિન્યામિનમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું? તેઓએ કહ્યું, ઈસરાયલમાં એક કુ નાબૂદ ન થાય માટે બચેલા બિન્યામિનીઓને સારું વારસો જોઈએ, તથાપિ આપણે તો આપણી કન્યાઓ તેમને આપી શકતા નથી. કેમ કે ઈસરાયલ પુત્રો એવા સોગંદ ખાધા હતા કે જે કોઈ બિન્યામિનને કન્યા દે તે શાપિત થાય. પછી તેઓ કહ્યું કે જુઓ, બેથલની ઉત્તરે તથા બેથલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબાનોની દક્ષિણે આવેલા શિલોમાં વર્ષો વર્ષ યહોવાનું એક પર્વ પાડવામાં આવે છે. હવે તેઓ બિન્યામિન પુત્રને આજ્ઞા કરી કે તમે ત્યાં જઈને દ્રાક્ષવાડીઓમાં સંતા રહેજો અને જોતા રહેજો કે શિલોહની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષવાડીઓમાંથી બહાર આવવું અને શિલોહની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાને માટે સ્ત્રી પકડી લઈને બિન્યામિનના પ્રાંતમાં જતા રહેવું. એમ થશે કે જો તેમના બાપો કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે તો અમે તેઓને કહીશું કે મહેરબાની કરીને એવું ધારો કે તે કન્યાઓ તમે જ અમને આપી છે, કેમ કે આપણે યુદ્ધમાં તેઓ માના પ્રત્યેકને વાસ્તે સ્ત્રી રાખી નહીં, તેમજ તમે પોતે તેમને તમારી કન્યાઓ દીધી નથી, નહીં તો તમે દોષિત ગણાવો. બિનપુત્ર આ માટે કર્યું એટલે પોતે જેટલા હતા એટલી સ્ત્રીઓનું નૃત્ય કરનારી સ્ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી. પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા ને નગરોને સમારીને તેમાં વસ્યા. અને ઈસરાયલ પુત્રો એ સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા. એ સમયે ઈસરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
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 થેન્ક યુ.